पेज नंबर 659 छेल्ला पत्र थी शुरुआत करवानी छे। समत्व अने व्यापकता वाइडनेस एना ऊपर पत्रों आपणे वांची रह्या छीए अत्यारे आ सेक्शन में। टू बी फुल ऑफ पीस द हार्ट क्वाइट नॉट ट्रबल्ड बाय ग्रीफ not excited by joy is a very good condition. कोई साधके पोतानी अवस्था एना पत्र में जणावी छे, एना प्रतिभाव रूपे, एनी सराहना रूपे આ પહેલું વાક્ય છે શ્રી અરવિંદનું। ટુ બી ફુલ ઓફ પીસ, શાંતિ સબર હોવું, ધ હાર્ટ ક્વાયટ, હૃદય શાંત હોય, કોઈ અજંપો અંદર હોય નહીં, એને જે વધારે ફોડ પાડીને સમજાવે છે ક્વાયટ એટલે શું, નોટ ટ્રબલ્ડ બાય ગ્રીફ, નોટ એક્સાઇટેડ બાય જોય, દુઃખદાયક પરિસ્થિતિમાં દુઃખી ન હોય, આનંદદાયક અથવા અનુકૂળ પરિસ્થિતિમાં એ અનુકૂળતાથી ઉત્પન્ન થયેલા આનંદનો ઉછાળો, એની ઉત્તેજના ન હોય, ઇઝ અ વેરી ગુડ કન્ડિશન। ભગવદ્ ગીતાનો સમ દુઃખ સુખ સ્વસ્થ, સુખ અને દુઃખમાં એટલે કે સુખદાયક અને દુઃખદાયક એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમ એટલે સમતા માત્ર દુઃખમાં જ રાખવાની છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ રાખવાની છે એવું નથી। અનુકૂળ અથવા સુખદ પરિસ્થિતિમાં પણ સમતા રાખવાની છે, ઉત્તેજિત ન થઈ જવું, આનંદનો કુદાકડો ન મારો કે ચીસ ન મારવી, નોટ ટ્રબલ્ડ બાય ગ્રીફ, not excited by joy is a very good condition। બહારની વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટનાઓ તરફ જ્યારે તદ્દન ઉદાસીનતા આવી જાય, તદ્દન ઉપેક્ષા આવી જાય, તદ્દન તટસ્થતા આવી જાય, અને ચેતના પ્રમાણમાં ઠીક ઠીક ઊંડે ગઈ હોય અને ત્યાં જ રહેવાનું થતું હોય ત્યારે જ આ સ્થિતિ આવી શકે, એ પહેલા આવી શકે નહીં. ઠીક ઠીક પ્રમાણમાં નિષ્કામતા અને અનાશક્તિ આવ્યા હોય ચેતનામાં ત્યારે આવું થઈ શકે. એટલે સમતા આવી છે આને. હવે એણે કદાચ આનંદ વિશે પૂછ્યું છે. એઝ ફોર આનંદ, ઇટ કેન કમ નોટ ઓનલી વિથ ઇટ્સ ફુલેસ્ટ ઇન્ટેન્સિટી બટ વિથ અ મોર એન્ડ્યોરિંગ પર્સિસ્ટન્સ. વન ધ માઇન્ડ ઇઝ એટ પીસ એન્ડ ધ હાર્ટ ડિલિવર્ડ ફ્રોમ ઓર્ડિનરી જો એન્ડ સોરો. આનંદની બાબતમાં એમ કહેવાનું કે એઝ ફોર એટલે વિથ રિગાર્ડ ટુ, એ આવી શકે. ઇટ કેન કમ, અને આવી શકે એટલે કેવી રીતે? વિથ ઇટ્સ ફુલેસ્ટ ઇન્ટેન્સિટી, પૂર્ણતમ તીવ્રતામાં આવી શકે. ચૈતન્ય મહાપ્રભુનો આનંદ ફુલેસ્ટ ઇન્ટેન્સિટી. તો ઇટ કેન કમ નોટ ઓનલી વિથ ઇટ્સ ફુલેસ્ટ ઇન્ટેન્સિટી, માત્ર આટલું નહીં, બટ વિથ મોર એન્ડ્યોરિંગ પર્સિસ્ટન્સ. પણ એમાં સાતત્ય હોય, પર્સિસ્ટન્સ, અને મોર એન્ડ્યોરિંગ ખાસા લાંબા સમય સુધી લગભગ સતત ચાલે એવું સાતત્ય હોય. એટલે કે ચેતનામાં જાણે કે આનંદ સ્થિર થઈ ગયો હોય એટલું સાતત્ય હોય. એન્ડ્યોર ટકી રહેવું, એન્ડ્યોરનો એક અર્થ સહન કરવું એવો છે, અને એક અર્થ ટકી રહેવું, સ્થાયી ભાવે રહેવું, લાંબા સમય સુધી ટકી રહેવું, એ અર્થ છે અહીંયા મોર એન્ડ્યોરિંગ પર્સિસ્ટન્સ. તો આનંદ એની પૂર્ણ તીવ્રતામાં અને અત્યંત દીર્ઘકાલ સુધી ટકી રહે એવા સાતત્યમાં આવી શકે. આવું ક્યારે બને ચેતનામાં? When the mind is at peace, ચિત્તમાં મનમાં શાંતિ વ્યાપેલી હોય, એટલે મોટે ભાગે માઇન્ડને આપણે મસ્તકની સાથે સાંકળી શકીએ, કારણ કે બુદ્ધિના અર્થમાં વપરાતું હોય છે, એ શબ્દ વપરાતો હોય છે. અને ધ હાર્ટ ડિલિવર્ડ ફ્રોમ ઓર્ડિનરી જોય એન્ડ સોરો, અને હૃદય જ્યાં સુખ દુઃખના સંવેદનો અનુભવાય છે, એ આ સામાન્ય પ્રકારના જો એન્ડ સોરો સુખ અને દુઃખમાંથી એ મુક્ત થઈ ગયું હોય. જીવા સુખ દુઃખનો સતત અનુભવ કર્યા કરવો, દ્વૈતનો, એ પણ બંધન છે. આગળ આપણે ઘણી વાર વાત થઈ છે કે કેવી ચેતનામાં આપણે રહીએ છીએ. કમ્પ્લીટલી bound by the external circumstances, completely dependent on external happenings. એટલે આપણ બંધન જ છે. તો સામાન્ય દુઃખ સુખ દુઃખનો અનુભવ સતત થયા જ કરે અને એ હોકાયંત્રની પિન આમથી આમ હાલ્યા જ કરે, એ કંઈ બહુ સારી વસ્તુ નથી. બંધન છે અને હાર્ટ ડેલિવર્ડ ફ્રોમ ઓર્ડિનરી જોય એન્ડ સોરો, સામાન્ય સુખ દુઃખમાંથી એ મુક્ત થઈ શકે. મેં આગળ કહ્યું એમ સહેજ ઊંડે ગયા હોઈએ અને નિષ્કામતા, અનાશક્તિ, તટસ્થતા, ઉપેક્ષા, ઉદાસીનતા આ બધું અંદર વિકસ્યું હોય ત્યારે હૃદયની આ સ્થિતિ આવી શકે. અને એવે વખતે આનંદ પૂરી તીવ્રતાથી અને પુષ્કળ સાતત્યપૂર્વક ચેતનાની અંદર રહી શકે. ઇફ ધ માઇન્ડ એન્ડ હાર્ટ આર રેસ્ટલેસ, ચેન્જફુલ, અનક્વાયટ, આનંદ ઓફ અ કાઇન્ડ મે કમ બટ ઇટ ઇઝ મિક્સ્ડ વિથ વાઇટલ એક્સાઇટમેન્ટ એન્ડ કેનોટ અબાઇડ. મન અને હૃદય રેસ્ટલેસ, એમાં અજંપો હોય, એક જાતનું અસુખ હોય, ચેન્જફુલ, આગળ જે ચેન્જીસ કયા ને સુખ દુઃખ રૂપી, ચેન્જફુલ સુખ દુઃખ ના પરિવર્તનો સતત એની અંદર અનુભવાતા હોય, સંવેદાતા હોય, અનક્વાયટ અશાંત હોય, આવી સ્થિતિમાં પણ આનંદ ઓફ અ કાઇન્ડ મે કમ, એક પ્રકારનો આનંદ કેટલીક વાર આવી શકે, ન જ આવે એવું નથી, પણ આનંદ ઓફ અ કાઇન્ડ એવું કહ્યું. કદાચ એમને અભિપ્રેત એ છે કે પેલામાં જે વિશુદ્ધ સ્વરૂપે આનંદ પ્રકટ થતો હોય છે ચેતનામાં અથવા ચેતનામાં અવતરિત થતો હોય છે, એવા વિશુદ્ધ સ્વરૂપનો આનંદ ના હોય. એટલે માટે ઓફ અ કાઇન્ડ એમ લખ્યું છે, એક પ્રકારનો આનંદ. ઇટ મે કમ બટ ઇટ ઇઝ મિક્સ્ડ વિથ વાઇટલ એક્સાઇટમેન્ટ, કેમ કે પ્રાણ શાંત થયો નથી, અક્ષુબ્ધ થયો નથી, હજુ રેસલેસ છે, હજુ એમાં અજંપો છે, હજુ એમાં અસુખ છે. એટલે કે સામાન્ય સુખ દુઃખની ચુંગાલમાંથી હજુ એ મુક્ત થયો નથી. એવી સ્થિતિમાં આનંદ અંદરથી પ્રકટ થાય અથવા ઉપરથી અવતરિત થાય તો પેલો હલકા પ્રકારનો જોય, સુખ જેને કહીએ છીએ, વિષયજન્ય સુખ, એની અંદર મિક્સ થઈ જાય, એ આનંદની સાથે એ ભળી જાય. એટલે એ આનંદને વિશુદ્ધ સ્વરૂપમાં રહેવા દે નહીં. બટ ઇટ ઇઝ મિક્સ્ડ વિથ વાઇટલ એક્સાઇટમેન્ટ. તો જુઓ, અશાંત મન કે પ્રાણ કે હૃદયમાં પ્રકટ થતો કે અવતરિત થતો આનંદ એની આ એક મર્યાદા બતાવી કે એનું સ્વરૂપ શુદ્ધ ન રહે નહીં અને સામાન્ય પ્રકારના સુખ થી એ મિશ્રિત અથવા દૂષિત થઈ જાય. અને એની કારણે બીજી જે મર્યાદા આવે છે એ કે છે એન્ડ કેનોટ અબાઈડ, અને લાંબા સમય સુધી એ ટકી શકે નહીં. ઇટ ઇઝ મોર ઓર લેસ ફ્લીટિંગ, થોડો ખતરે ચાલ્યો જાય, થોડો ખતરે ચાલ્યો જાય. એટલે આખી વાત જે ચાલે છે કે ચેતનામાં, મનમાં, હૃદયમાં, પ્રાણમાં અને છેલ્લે શરીરમાં પણ શાંતિ અને વ્યાપકતા સજ્જડ રીતે સુસ્થાપિત થઈ જવા જોઈએ. શાંતિનો જાણે કે અંદર એક ખડક રચાઈ જવો જોઈએ, જેના ઉપર પછી જે કંઈ આવવાનું હોય એની ઇમારત મજબૂત રીતે ચણાય અને લાંબા સમય સુધી એવી ને એવી તૂટ્યા વિનાની રહે. વન મસ્ટ ગેટ પીસ એન્ડ કામ ફિક્સ્ડ ઇન ધ કોન્શિયસનેસ ફર્સ્ટ, એ જ વાત. શાંતિ અને અચંચળતા અથવા અક્ષુબ્ધતા એ ચેતનાની અંદર સૌથી પહેલા ફિક્સ્ડ જડાઈ જવા જોઈએ. ધેન ધેર ઇઝ અ સોલિડ બેઝિસ. આવું થાય જ્યારે ત્યારે એક અત્યંત દૃઢ, એક અત્યંત મજબૂત, એક અત્યંત નક્કર પાયો નંખાઈ જાય છે, બેઝ તૈયાર થાય છે, ઓન વિચ ધ આનંદ કેન સ્પ્રેડ ઇટ સેલ્ફ. એક રોક ઉપર, ખડક ઉપર, વ્યાપ આમ લાંબા પથરાયેલા ખડક ઉપર પ્રવાહી પડે તો કેવું આમ પથરાઈ જાય છે ચારે બાજુ, એમ આ ખડક જેવા મજબૂત શાંતિ અને વ્યાપકતા, અક્ષુબ્ધતા, એના ઉપર પછી જ્યારે આનંદ અવતરિત થાય ત્યારે એ પેલા પ્રવાહીની માફક ઇટ સ્પ્રેડ્સ, વ્યાપવા માંડે, પછી ચેતનાના બધા અંશોમાં ધીમે ધીમે એ વ્યાપવા માંડે. ધેન ધેર ઇઝ અ સોલિડ બેઝિસ ઓન વિચ આનંદ કેન સ્પ્રેડ ઇટ સેલ્ફ એન્ડ ઇન ઇટ્સ ટર્ન બીકમ એન એન્ડ્યોરિંગ પાર્ટ ઓફ ધ કોન્શિયસનેસ એન્ડ નેચર. આવું થાય ત્યારે શું થાય? ચેતનાનો એક અંશ બની જાય, કોન્શિયસનેસ એન્ડ નેચર એમ કહું છું, ચેતનાનો આપણી પ્રકૃતિનો એક અંશ બની જાય. અને કેવો અંશ? એન્ડ્યોરિંગ, સદાય ટકી રહેનારો, કદીએ નાશ નહીં પામવાનો પામનારો, કદીએ ચાલી નહીં જનારો, એવો એક પાયો. અને લોર્ડે શબ્દો વાપર્યા એમ કે ચેતના અને પ્રકૃતિનો એક ભાગ જ બની જાય, પછી જાણે બહારની વસ્તુ રહે જ નહીં. એટલે આખા પત્રમાં શાંતિ અને અક્ષુબ્ધતાના પાયા ઉપર જ આનંદ સુસ્થાપિત થઈ શકે અને દીર્ઘકાલીન બની શકે. અને છેવટે છેલ્લી અવસ્થામાં ચેતના અને પ્રકૃતિનો એક અંશ થઈને રહે, એટલી વાત કરી પછીનો પત્ર લઈએ. કોઈક સાધકે પત્ર લખ્યો છે અને એમાં પોતાનો અનુભવ લખ્યો છે. જો આગળના પત્રમાં પણ, આ પત્રમાં પણ આપણે જોઈશું કેવા કેવા સાધકો શ્રી અરવિંદના સમયમાં હતા, એની કેટલીક વાર આપણને આછી ઝાંખી આવા એમણે જે પત્રો લખ્યા છે જવાબો, એને આધારે એ સાધકની અવસ્થા કેવી હશે એનો અણસાર આપણને મળે છે, એના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ. અ ગ્રેટ વેવ ઓર સી ઓફ કામ એન્ડ કોન્સ્ટન્ટ કોન્શિયસનેસ ઓફ અ વાસ્ટ એન્ડ લ્યુમિનસ રિયાલિટી. This is precisely the character of the fundamental realization of the supreme truth in its first touch on the mind and the soul. શું કહે છે, શું અનુભવ થયો છે સાધકને? A great wave or sea of calm. શાંતિનું એક પ્રચંડ મોજું, અથવા તો શાંતિનો એક મહાસાગર, એનો અનુભવ થયો છે. અને મહાસાગર એમ કહ્યું એ વ્યાપકતા બતાવે છે, એટલે શાંતિ માત્ર વૈયક્તિક રહી નથી, એ વ્યાપક બની ગઈ છે. આગળ કહ્યું હતું વાઇડનેસ એટલે વ્યાપકતા, એટલે કે વ્યક્તિ આજુબાજુનું બધું એની અંદર છે એમ ફીલ કરે અને પોતે પણ એની અંદર છે એવો અનુભવ કરે. દેટ ઇઝ વાઇડનેસ. તો આ સમુદ્ર દ્વારા સૂચવાય છે વાઇડનેસ, આવી વ્યાપક શાંતિ એનો અનુભવ થયો છે. એન્ડ ધ કોન્સ્ટન્ટ કોન્શિયસનેસ ઓફ અ વાસ્ટ એન્ડ લ્યુમિનસ રિયાલિટી. આ એક અનુભવ આવો શાંતિનો. બીજો કોન્સ્ટન્ટ કોન્શિયસનેસ, સતત સભાનતા છે. શાની સભાનતા છે? રિયાલિટી, આર કેપિટલ, એક દિવ્ય વાસ્તવિકતા, એક દિવ્ય ઉપસ્થિતિ, એક દિવ્ય હાજરી, એની સતત સભાનતા રહે છે. અને આ દિવ્ય હાજરી કેવી છે? આર કેપિટલ વાળી, વાસ્ટ એન્ડ લ્યુમિનસ. પેલી શાંતિની માફક આ વાસ્તવિકતા પણ સર્વત્ર વ્યાપેલી અનુભવાઈ રહી છે, અને એ પણ પ્રકાશના સ્વરૂપમાં. એટલે ચોમેર પ્રકાશનો એક સમુદ્ર જળાહળા જળાહળા થાય છે, અને એ ઉપસ્થિતિ તો આ વાસ્તવિકતાના સતત અનુભવ રૂપે પ્રતીત થાય છે. કોન્સ્ટન્ટ કોન્શિયસ, એની સતત સભાનતા રૂપે પ્રતીત થાય છે. તો વ્યાપક શાંતિ અને વ્યાપક પ્રકાશમાન દિવ્ય ઉપસ્થિતિ, આવો અનુભવ આ સાધકને થયો છે. હવે શ્રી અરવિંદ એનો અર્થ બતાવે છે કે આનો શું અર્થ. This is precisely the character of the fundamental realization of the supreme truth in its first touch on the mind and the soul. કે છે કે પરમ સત્ય, સુપ્રીમ ટ્રુથ, એ એનું ફંડામેન્ટલ રિયલાઇઝેશન છે, આ એનો પાયાનો સાક્ષાત્કાર છે. સુપ્રીમ ટ્રુથનો પાયાનો સાક્ષાત્કાર થાય ત્યારે એનું સ્વરૂપ, એનું કેરેક્ટર એ આવું હોય. સર્વોચ્ચ દિવ્ય સત્યના પાયાના સાક્ષાત્કારનો અનુભવ આવો હોય, એનું સ્વરૂપ આવું હોય. This is precisely the character of the fundamental realization of the supreme truth in its first touch on the mind and the soul. જ્યારે પહેલો સ્પર્શ સાધકના મનને અને એના આત્માને થાય ત્યારે આ અનુભૂતિ આવે છે. હવે જો માઇન્ડ એન્ડ સોલ કયું છે ને, માઇન્ડ પ્રમાણમાં જો છેક ફિઝિકલ માઇન્ડ સુધી બધા સમગ્ર મનની વાત કરીએ તો એ છેક બાહ્ય વસ્તુ થઈ, અને સોલ એ અંતરતમ દિવ્યતા છે. માઇન્ડ એન્ડ સોલ કયું ને, એમને અભિપ્રેત છે સમગ્ર ચેતના. હું એટલે માટે કહું છું કે એના પછીનો એક નહીં અને બીજો પત્ર એની ત્રીજી પંક્તિમાં વચ્ચે આ જ સંદર્ભમાં એમણે કોન્શિયસનેસ શબ્દ મૂક્યો છે. કોન્શિયસનેસ શબ્દ ત્યાં મૂક્યો છે, પાછળ આવે જ છે. એટલે માટે હું અહીંયા કહું છું કે એમને માઇન્ડ અને સોલ દ્વારા સમગ્ર ચેતના અભિપ્રેત છે. તો આ સર્વોચ્ચ દિવ્ય સત્ય જ્યારે પહેલવહેલી વાર ચેતનાને સ્પર્શે, એનો સંસ્પર્શ થાય ત્યારે સાધકને આ અનુભૂતિ આવે. સારું, one could not ask for a better beginning or foundation. આનાથી વધારે સારી શરૂઆત કે આનાથી વધારે મજબૂત પાયાની કોઈ પણ સાધક અપેક્ષા રાખી શકે નહીં. એટલે કે સૌથી વધુ, સૌથી સુંદર શરૂઆત અને સૌથી વધુ મજબૂત પાયો એ અહીંયા નંખાયો છે. તારો સાધકને જવાબ આપી રહ્યા છે શ્રી અરવિંદ. જો ઇટ ઇઝ ધ રોક ઓન વિચ ધ રેસ્ટ કેન બી બિલ્ટ. આ ચેતનાનો એક ખડક છે જેના ઉપર બાકીનું બધું કન્સ્ટ્રક્શન, બાકીનું બધું નિર્માણ, બાકીની બધી રચના, બાકીનું આખું સુપરસ્ટ્રક્ચર એ આના ઉપર ખડું થશે. ઓન વિચ ધ રેસ્ટ કેન બી બિલ્ટ. જો રેસ્ટ એટલે બાકીનું, હા, એ અર્થમાં. ઇટ મીન્સ સર્ટનલી નોટ ઓનલી અ પ્રેઝન્સ બટ ધ પ્રેઝન્સ. આ અનુભવનો ચોક્કસપણે શું અર્થ છે? પ્રેઝન્સ, પી કેપિટલ, દિવ્ય ઉપસ્થિતિ, દિવ્ય હાજરી. પણ હવે જો અહીંયા એ અને ધી એ બે આર્ટિકલ્સ ને બરાબર જાણીએ તો આનો અર્થ સમજાશે. ધી એમણે ઇટાલિક્સમાં મૂક્યું છે. એ એટલે કોઈ એક, એ ચોક્કસ નથી, નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. કોઈ એક, ગમે તે કોઈ એક, એ દ્વારા ગમે તે કોઈ, એવો અર્થ થાય. અને ધી દ્વારા નિશ્ચિત આજ અમુક જ એવો અર્થ ધીમાથી આવે છે. એટલે આ કોઈ એક અનિશ્ચિત, ખબર નથી કઈ એવી હાજરી છે એવું નથી. આ પણ ચોક્કસપણે નિશ્ચિત રૂપે એક પરમાત્માની હાજરી છે, ધી પ્રેઝન્સ, ભગવાનની હાજરી છે. બીજા કશાય કોઈ અનિશ્ચિત વસ્તુની નથી. એમ એ અને ધીને ખાસ કરીને ઇટાલિક્સમાં મૂક્યો છે. એ દ્વારા એ ભેદ બતાવી રહ્યા છે કે આ નિશ્ચિતપણે પરમાત્માની હાજરી બતાવતો અનુભવ છે તારો. બટ ધી પ્રેઝન્સ, એન્ડ ઇટ વુડ બી અ ગ્રેટ મિસ્ટેક ટુ વીકન ધ એક્સપિરિયન્સ by non-acceptance or doubt of its character. જો તું તારી આ અનુભૂતિને નબળી પાડશે તો એ જબરજસ્ત તારી ભૂલ હશે. To weaken the experience. તો અનુભૂતિ નબળી કેવી રીતે પડે? થઈ છે ત્યારે સજ્જડ, નક્કર, સઘન સ્વરૂપે થઈ છે. પણ એ નબળી પડી શકે. શાનાથી નબળી પડી શકે? બાય નોન એક્સેપ્ટન્સ ઓર ડાઉટ. એ અનુભૂતિનો જો સાધક અસ્વીકાર કરે અથવા તો એને વિશે સંશય પેદા થાય એના ચિત્તમાં, એના મનમાં, તો એ અનુભૂતિ ચોક્કસપણે નબળી પડી શકે. અને જો એ અસ્વીકાર અને સંશય વધારે તીવ્ર બને અથવા લાંબો સમય ચાલે તો એ અનુભૂતિ જતી પણ રહી શકે. તો અસ્વીકાર દ્વારા શું અભિપ્રેત છે? શું અભિપ્રેત હશે? જો કોઈ પણ અનુભૂતિ એની જો સાધક ઉપેક્ષા કરે, એને ગણકારે નહીં, એની જેટલી ગંભીરતાથી નોંધ લેવી જોઈએ એટલી ગંભીરતાથી ન્યાય લે, હશે, ઇટ્સ ઓલ રાઈટ, આવું એટલે ઠીક મારા ભાઈ. આવું જો વલણ રાખે તો એ અનુભૂતિનો અસ્વીકાર છે. અને કેટલાક લોકો આવું કરતા હોય છે, ખાસ કરીને જે વેદાંતીઓ છે, જ્ઞાન માર્ગીઓ છે, અને એમાં પણ અદ્વૈતવાદીઓ છે, એ લોકો ખાસ આવું કરતા હોય છે. કેમ? શંકરાચાર્યને અનુસરનારા કે આત્મા અને પરમાત્માના ઐક્યની, અભેદની, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની અનુભૂતિ એ જ સાચી અનુભૂતિ, એ સિવાયનું બાકીનું બધું જ દૃશ્યમાં આવે, જેનો અનુભવ કરવામાં આવી રહ્યો છે એવું કંઈક, એટલે દ્વૈત છે ત્યાં માટે એની ઉપેક્ષા, માટે એની અવહેલના. It's all right for me, whether it exists or does not exist, it makes no difference, because this is not the experience of oneness. Aikyano anubhav nathi, ekta no anubhav nathi. To jo ani a non-acceptance se ઉપેક્ષા અથવા કેટલીક વાર જુઓ કેટલાક લોકોને જાતને કન્ડેમ કરવાની સજ્જડ ટેવ હોય છે, આત્મતિરસ્કાર, સ્વની અવહેલના. અરે હું તો કઈ નથી, જો આ છે ને બહાર છે એ જાણે કે નમ્રતાનું એ દેખાવ ઉભો કરે છે. મારો તો હું તો અધમ છું, હું તો આવો છું, હું તો તેવો છું. મારા જવાનો તો વળી કોઈ અનુભવ થતો હશે, અને એવું કોઈ થાય તો એ ન જ હોય, એ ભ્રાંતિ હોય. તો મારા જેવા ક્ષુલ્લકને, મારા જેવા ક્ષુદ્રને આવું બધું થઈ ન શકે. તો જુઓ, આ સેલ્ફ કન્ડેમનેશનના ઘણા ગેરફાયદાઓ છે. એક તો માણસ એમાંથી ડિપ્રેશનમાં જતો રહે, એ તો બાજુ પર રાખો, અત્યારે પ્રસ્તુત નથી વાત. પણ એમાં એને કારણે અનુભૂતિના અસ્વીકાર સુધી વ્યક્તિ અજાણતા જતી રહે, સાધક અજાણતા જતો રહે, નોન એક્સેપ્ટન્સ ઓફ ધ એક્સપિરિયન્સ. એટલે સતત આવું કયા કરવું એ નમ્રતા નથી. આપણી અંદર જે કઈ ગુણો છે એ ગુણોને ઓળખવા, પહેચાણવા, સ્વીકારવા, અને એનો અહંકાર ન થઈ જાય માટે સતત આપણી જાતને કયા કરો કે ભગવાને દીધેલા આ ગુણો મારામાં છે. પણ સતતનું કન્ડેમનેશન એ અનુભૂતિના અસ્વીકાર સુધી સાધકને લઈ જાય, નુકસાન થાય ને. અથવા સંશય કહો ને પાછો, ડાઉટ, કે આ ખરેખર સાચો અનુભવ હશે કે પછી અમારું ઇલ્યુઝન હશે, અમારી ભ્રાંતિ હશે, અમારી કલ્પના હશે, ઇમેજિનેશન હશે. તો આ સંશય, અને સંશય પણ નોન એક્સેપ્ટન્સ છે. ઇટ વીકન્સ ધ એક્સપિરિયન્સ, એન્ડ ઇફ ધ ડાઉટ પરસિસ્ટ ધેન ધ એક્સપિરિયન્સ અલ્ટિમેટલી ગોઝ અવે, ડિસઅપીયર્સ. ઇટ નો મોર રિમેન્સ ઇન ધ કોન્શિયસનેસ. એટલે શ્રી અરવિંદ કહે છે કે ઇટ વિલ બી અ ગ્રેટ મિસ્ટેક જો તમે આવું કરશો, તો એ તમારી બહુ મોટી ભૂલ હશે. માટે જે અનુભવ થયો છે એને કે છે ભાઈ ભગવાનની કૃપાથી થયો છે, સ્વીકારો એને, એને કોઈ પણ રીતે નબળો ના પાડતા. એન્ડ ઇટ વુડ બી અ ગ્રેટ મિસ્ટેક ટુ વીકન ધ એક્સપિરિયન્સ બાય એની નોન એક્સેપ્ટન્સ ઓર ડાઉટ ઓફ ઇટ્સ કેરેક્ટર. સારું, પછીનો પેરેગ્રાફ. It is not necessary to define it. આ અનુભૂતિ એને લક્ષિત કરવી અથવા વ્યાખ્યાયિત કરવી એ જરૂરી નથી. શા માટે ડિફાઈન કરવી જોઈએ? શા માટે એનું લક્ષણ બાંધવું જોઈએ? શા માટે એની વ્યાખ્યા બાંધવી જોઈએ? કેમ કે પેલા સીની વાત આગળ, અત્યંત વ્યાપક એટલે અનંત સુધી વ્યાપેલી એવી આ ઉપસ્થિતિનો અનુભવ છે. અને જે અનંતે વ્યાપેલું હોય એને કદી પણ ડિફાઈન કરી શકાય નહીં. અનંતને ક્યારે ડિફાઈન ના કરાય, એનું ક્યારે લક્ષણ બાંધાય નહીં, બંધાય નહીં, કે એને ક્યારે વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. એટલે લોર્ડ કહે છે ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડિફાઈન ઇટ, એન્ડ વન ઓટ નોટ ઇવન ટુ ટ્રાય ટુ ટર્ન ઇટ ઇન ટુ એન ઇમેજ. એક બીજું ભયસ્થાન, આ અનુભવ જે થયો તો કેટલીક વાર સાધક આવું પણ આ રીતે પણ એને લઈ શકે કે ઇટ્સ એન ઇમેજ. તો લોર્ડ કહે ડોન્ટ ટ્રાય ટુ ટર્ન ઇટ ઇન ટુ એન ઇમેજ, એને એક પ્રતીકમાં એક પ્રતિકૃતિમાં પલટાવવાનો પ્રયત્ન કરશો નહીં. ઇમેજ એટલે સિમ્બલ, પ્રતીક, અને પ્રતીક સિમ્બલ એ દ્વારા શું અભિપ્રાય છે, કોઈ એ કોઈક બીજી વસ્તુને એ સૂચવે છે. જુઓ ઓક્સફર્ડ સિમ્બલનો અર્થ આપે છે, ઓબ્જેક્ટ એટસેટ્રા that suggests or refers to something else, object etc. કોઈ વસ્તુ કે એવું, એ ક્યાં તો બીજી કોઈ વસ્તુને something else સૂચવે છે અથવા તો એનો નિર્દેશ કરે છે, પોતે જાણે કે એનું પ્રતિનિધિ છે, પણ એ સાચી વસ્તુ નથી, સાચી વસ્તુની પાછળની બીજી કોઈક છે. જો આને આ અનુભૂતિને સિમ્બલ તરીકે ઇમેજ તરીકે લેશો તો એનું ખુદનું કોઈ મહત્વ નહીં રહે, જાણે કે એની એ પાછળ એ કશાકને સજેસ્ટ કરે છે, એટલે એનું ખુદનું મહત્વ તમે ઘટાડી નાખશો. અને બીજું કે જે ઇન્ફિનિટ હોય એ કદાપી સિમ્બલ બની શકે નહીં, ઇમેજ બની શકે નહીં, પ્રતીક બની શકે નહીં. જે શાંત હોય, શાંત નથી કહેતો, શાંત, સ અંત, જેની મર્યાદા હોય એનું જ પ્રતીક બની શકે, એની જ પ્રતિકૃતિ બની શકે. પણ જે અમર્યાદ હોય એનું પ્રતીક ન હોઈ શકે, એની ઇમેજ ન હોઈ શકે. એટલે ડોન્ટ ટ્રાય ટુ ટર્ન ઇટ ઇન ટુ એન ઇમેજ, એમ કહે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડિફાઈન ઇટ, એન્ડ વન ઓટ નોટ ઇવન ટુ ટ્રાય ટુ ટર્ન ઇટ ઇન ટુ એન ઇમેજ, ફોર જુઓ ધીસ પ્રેઝન્સ ઇઝ ઇન ઇટ્સ નેચર ઇન્ફિનિટ. કારણ શું આપ્યું કે આ જે ઉપસ્થિતિ છે એ સ્વભાવતઃ ઇન્ફિનિટ, અનંત છે. એ દ્વારા લોર્ડ પોતે શું સૂચવે છે કે જે અનંત હોય એને એનું પ્રતીક કરી શકાય નહીં, એની ઇમેજ કરી શકાય નહીં. સારું, વોટ એવર ઇટ હેઝ ટુ મેનિફેસ્ટ ઓફ ઇટ સેલ્ફ ઓર આઉટ ઓફ ઇટ સેલ્ફ, ઇટ વિલ ડુ ઇનેવિટેબલી બાય ઇટ્સ ઓન પાવર. જો આ જે ઉપસ્થિતિનો અનુભવ થયો, વ્યાપક એવી હાજરીનો, દિવ્ય હાજરીનો, પ્રકાશમાન હાજરીનો, એમાંથી એ હાજરીને, કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે, વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, દિવ્ય હાજરી છે, તો એ દિવ્ય હાજરીને પોતાનામાંથી જે કંઈ પ્રકટ કરવું હશે એ પોતાની મેળે જ પ્રકટ કરશે. એ ઉપસ્થિતિમાંથી માનો કે આનંદનો અનુભવ કરાવવો હશે સાધકને તો આનંદનો કરાવશે, શક્તિનો કરાવવો હશે તો શક્તિનો કરાવશે, જ્ઞાન કરાવવો હશે તો જ્ઞાનંદથી પ્રકટ થશે સાધકની અંદર. જે કંઈ એમને એમાંથી પ્રકટ કરવું હશે એ સાધકની, નું આખું બંધારણ કેવું છે એને આધારે એ દિવ્ય ઉપસ્થિતિ નક્કી કરશે કે આની અંદર શું પ્રકટ કરું, અને એ નક્કી કરશે એટલું જ નહીં પણ પોતાની મેળે જે કંઈ પ્રકટ કરવાનું હશે પ્રકટ કરશે. એની સાધકે ચિંતા રાખવાની જરૂર નથી. Whatever it has to manifest of itself or out of itself, it will do inevitably, anivarya pana prakat karsha, by its own power, potani shakti thi. Karan ke apne janiye chhe ke Shiva ane shakti ke Brahma ane shakti e juda nathi. Etle eni paase j જો જ્યારે હું શક્તિની વાત કરી રહ્યો છું એટલે કે કેટલીક વખત છે, એક ઉદાહરણ આપીને સમજાવતા, ભમરડો એકદમ જોરથી ફરતો હોય ત્યારે સ્થિર થઈ ગયેલો લાગે, અને ગુજરાતી ભાષામાં ભમરડો ઊંઘી ગયો છે અથવા ઊંઘે છે એવો શબ્દ પણ ગામડાઓમાં થાય છે. એકદમ ફાસ્ટ ફરતો હોય ત્યારે તો જબરજસ્ત શક્તિ હોય, જબરજસ્ત ગતિની સંભાવના હોય, ત્યારે પણ સ્થિરતાનો અનુભવ હોય છે. પણ એ સ્થિરતા એ ગતિસભર શક્તિસભર સ્થિરતા હોય છે, લબાલબ શક્તિ અંદર ભરેલી હોય છે. તો બાય સોન પાવર એ શક્તિથી જ જે કંઈ પ્રકટ કરવાનું છે એ કરશે, બાય સોન પાવર. પણ આ બધું ક્યારે બનશે? ઇફ દેર ઇઝ અ સસ્ટેન્ડ એક્સેપ્ટન્સ. જો એક ધારી સ્વીકૃતિ પેલી અનુભૂતિને સાધક આપશે તો જ આ શક્ય બનશે. નહીં તો જો સ્વીકૃતિની બાબતમાં કોઈ પણ પ્રકારે જો ક્યાંક અસ્વીકૃતિ ઘૂસી સંશય વગેરે દ્વારા, મેં આગળ સમજાવ્યું, તો આગળનું બધું પ્રકટ થવાની વાત તો બાજુએ રાખો, ખુદ એ અનુભૂતિ પણ ચાલી જવાની સંભાવના ઊભી થાય છે. સારું, પછીનું પેરેગ્રાફ લઈએ. ઇટ ઇઝ ક્વાઇટ ટ્રુ that it's a grace sent, and the only return needed for such a grace is acceptance, gratitude, and to allow the power that has touched the consciousness to develop what has to be developed in the being by keeping oneself open to it. Bahu saraswat kare ja a sadhak pan jabardast hase ane evu lakhyu che કે મારા ઉપર કૃપા કરવામાં આવી છે માટે મને આ અનુભૂતિ થઈ છે. ભગવાને મારા પર કૃપા મોકલી આપી છે. તો ઇટ ઇઝ ક્વાઇટ ટ્રુ ધેટ ઇટ્સ અ ગ્રેસ સેન્ડ, તારા ઉપર કૃપા મોકલવામાં આવી છે, અવતરિત કરવામાં આવી છે, તને આપવામાં આવી, તારા ઉપર કરવામાં આવી છે, ગ્રેસ સેન્ટ. સાચી વાત છે. હવે શ્રી અરવિંદ કહે છે કે આ કૃપાનો બદલો કેવી રીતે વાળવો? કેવી રીતે રિટર્ન, એનો બદલો કેવી રીતે વાળવો, શું કરીએ? તો ભગવાનની કૃપાનો બદલો વાયો કહેવાય. આમ તો જુઓ કૃપાનો કોઈ બદલો હોઈ શકે નહીં, પણ પેલાએ થોડો રેફરન્સ કર્યો હશે રિટર્નનો, એટલે અહીંયા કહે છે કે કેવી રીતે ધ ઓનલી રિટર્ન નીડેડ ફોર સચ અ ગ્રેસ ઇઝ એક્સેપ્ટન્સ. બસ તું સ્વીકાર કરજે દોસ્ત, એટલે આ કૃપાનો બદલો વળી ગયો. કોઈ રીતે અસ્વીકૃતિ ઘૂસી ન જાય સંશય વગેરે દ્વારા, આનું તું ધ્યાન જો રાખશે તો એ કૃપાનો તે બદલો વાળો કહેવાશે, એક્સેપ્ટન્સ. પછી ગ્રેટિટ્યુડ. કૃતજ્ઞતા મધરે કહ્યું છે ને કે બીજા બધા ગુણો એમાં બિચારી ક્યાંય છેક છેલ્લે કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ દેખાય નહીં એવી રીતે ઉભેલી હતી. આપણે છે ને વસ્તુઓ વી ટેક ધ થિંગ્સ ફોર ગ્રાન્ટેડ. આપણા જીવનનો આપણે વિચાર કરીએ તો જે બધું ઘણું બધું ઉત્તમ અંદર છે, ઘણું બધું અંદર બહાર, પણ એને કોઈ દિવસ આપણે ભગવાનની કૃપા તરીકે સભાનપણે આપણા આપણા ચિત્તની અંદર એનો મનુષ્ય વિચાર હે વારંવાર, એમ શંકરાચાર્ય કહે છે કે એનો વારંવાર વિચાર કરો, ગુંટો એને, કેટલી કૃપાનું અભિવર્ષણ થયું છે. અને દરેક વખતે આઈ એમ ગ્રેટફુલ ટુ યુ ફોર ધીસ, આઈ એમ ગ્રેટફુલ ટુ યુ ફોર ધેટ, આઈ એમ ગ્રેટફુલ ટુ યુ ફોર એવરીથિંગ ધેટ યુ હેવ ગીવન, ઇવન ધ બિટર એક્સપિરિયન્સીસ, બીકોઝ દે અલ્ટિમેટલી લીડ અસ ટુ ધ ડિવાઇન. એટલે ગ્રેટિટ્યુડ તો આ રિટર્ન છે કૃપા. And to allow the power અને એ શક્તિને એનું કામ કરવા દેવી. એ શક્તિ એ શું કરે, દેટ હેઝ ટચ ધ કોન્શિયસનેસ, તારી ચેતનાને આ દિવ્ય શક્તિએ, ભાગવતી શક્તિએ સંસ્પર્શ કર્યો છે. હવે એને મોકળાશ આપવાની છે, એને અલાવ કરવાની છે. ટુ શાને, શું કરવા માટે, ટુ ડિવેલપ વોટ હેઝ ટુ બી ડિવેલપ ઇન ધ બીંગ. તારા સતની અંદર જે કંઈ વિકસાવવાનું છે એ વિકસાવવા માટે આ શક્તિ આવી છે તારી ચેતનામાં. હવે તું માત્ર એને કામ કરવા દેજે, અને એ શક્તિ કામ કરવા માંડે એટલે ઘણીવાર મોટી ઉથલ પાથલો થાય. એવે વખતે ગભરાઈ નહીં જવાનું, ડરી નહીં જવાનું, અને ના ના ભગવાન આવું મારી અંદર, નથિંગ ઓફ ધ સોર્ટ, જેટલી ઉથલ પાથલો કરવી એટલી કર. કારણ કે આપણે જાણીએ છીએ એ શુદ્ધિકરણની ઉથલ પાથલો છે. એ વખત ભરે કરોળિયાઓ નીકળે ને ગિલોળીઓ નીકળે ને જે કંઈ નીકળવાના જીવડાઓ બધા નીકળે, કંદવાડ ભલે નીકળતો ચેતનામાં, પણ ઇટ શુડ બી અલાઉડ ટુ વર્ક અપોન ધ કોન્શિયસનેસ. તો આ કૃપાનો રિટર્ન છે. આપણે ભાગવતી કૃપાને આવી રીતે આ ત્રણ વસ્તુઓ કહી એમણે અહીંયા આગળ, એના દ્વારા એને આપણે રિટર્ન ગિફ્ટ કહીએ છીએ ને, એમાં રિટર્ન ગ્રેસ તો ના કહેવાય, પણ આ રિટર્ન આપણે કરી શકીએ. આવું ક્યારે થઈ શકે, બાય કીપિંગ વન સેલ્ફ ઓપન ટુ ઇટ. બસ આપણી જાતને એ શક્તિ તરફ સદાય ખુલ્લી રાખીને, કમ કમ એન્ડ વર્ક અપોન મી, કમ એન્ડ વર્ક અપોન માય કોન્શિયસનેસ, હિયર આઈ એમ, એઝ ઓપન એઝ આઈ કેન બી, મેક મી મોર મોર એન્ડ મોર ઓપન. આવું કંઈક વલણ લઈ અને એ શક્તિને જો આપણી અંદર કામ કરવા દઈશું તો આપણી ચેતનામાં, આપણા સત્તામાં જે કંઈ વિકસાવવાનું હશે, જે કંઈ પોટેન્શિયલ્સ પડ્યા હશે આપણી અંદર, બધા ધીમે 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 વિકસવાના છે. બસ અહીંયા અટકી જઈએ આપણે.